પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
યોગેન્દ્ર મુનિરાજ ફરમાવે છે
કે જે સિદ્ધાને સિદ્ધશે, સિદ્ધ થતા ભગવાન તે આત્મ દર્શન થકી એમ જાણ નિર્જાન. એણે અનંત કાળથી અનંત પ્રકારે ધર્મના નામે પુંજની ક્રિયા કરી, પણ એ પુંજના પરિણામથી પણ પરમાત્મા ભિન્ન છે એવી અંતરદ્રષ્ટિ કરીને એક સમય માત્ર પણ એણે આત્માનો અનુભવ કર્યો નથી. એ આત્માનો અનુભવ કેમ થાય એવા ભેદ જ્ઞાનનો મંત્ર ગુરુદેવ આપતા ગયા છે. એ જ્યારે શુદ્ધાત્માની આરાધનાના દિવસો છે, આમ તો 360 દિવસ આત્માની આરાધનાના દિવસો છે, કઈ માત્ર આ દશલક્ષણી પર્વમાં આત્માની આરાધના કરવી અને બાકી આત્માની આરાધના છોડી દેવી એ હોતું નથી. તો આજે ઉત્તમ ક્ષમા ધર્મનો પહેલો દિવસ છે, એ ગુરુદેવના વ્યાખ્યાન છે, એમાંથી થોડુંક આપણે લઈ લઈએ છીએ. પછી આત્માનું સ્વરૂપ શું છે અને એની આરાધના કેમ થાય એનો પ્રકાર સમયસારના 11 ગાથાથી આપણે સ્વાધ્યાય શરૂ કરશું. દશલક્ષણ પર્વ, આજથી દશલક્ષણ પર્વ શરૂ થાય છે. પહેલો દિવસ ઉત્તમ ક્ષમાનો છે. ચારિત્ર દશામાં વર્તતા મુનિરાજોને ઉત્તમ ક્ષમાથી 10 પ્રકારના ધર્મ હોય છે. એ ઉત્તમ ક્ષમા વગેરેથી જ ચારિત્ર દશા હોય છે. તે ચારિત્ર મોક્ષનું કારણ છે. સાક્ષાત સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તે ચારિત્રનું કારણ છે. સમ્યક દર્શન જ્ઞાનને મોક્ષ માર્ગ કહેવો તે ઉપચાર છે, સીધો પ્રત્યક્ષ કારણ નથી, પરંપરા કારણ છે, માટે તેને ઉપચાર કહેવામાં આવે છે. કેમ કે જેને સમ્યક દર્શન જ્ઞાન થયા હોય તેને સમ્યક ચારિત્ર અલ્પકાળે અવશ્ય પ્રગટે છે, જેથી સમ્યક દર્શન થતા જ મોક્ષ માર્ગ કહી દીધો. પણ મોક્ષ માટે સાક્ષાત કારણ તો વિતરાગી ચારિત્ર દશા છે. તે ચારિત્ર દશાના ઉત્તમ ક્ષમા વગેરે 10 પ્રકાર છે. એ ઉત્તમ ક્ષમા વગેરે 10 પ્રકારના ધર્મની આરાધનાનું પર્વ આજથી શરૂ થાય છે. 10 લક્ષણ પર્વ એટલે મોક્ષની આરાધનાનો મહોત્સવ. મોક્ષ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ, એટલે આનંદની પ્રગટતાનો આ દિવસ છે, જેમાં શુદ્ધાત્માનું અવલંબન લેતા અસંખ્યાત પ્રદેશે આત્માને સુખની કલ્પના છૂટીને વાસ્તવિક સુખ આત્માનું કેમ પ્રગટ થાય એને આત્માની આરાધના કરી કહેવામાં આવે છે. હવે એ આરાધના કેમ થાય, આત્માની આત્માનું ધ્યાન કેમ થાય, એ આત્મા શું વસ્તુ છે અને આત્માનું સાચું સ્વરૂપ શું છે, એ એક સમય માત્ર પણ એણે ખરેખર એ વાત અનુભવમાં લીધી નથી, પરિચયમાં પણ એને આવી નથી, અને ખરેખર એને રૂચિપૂર્વક સાંભળી પણ નથી. સાંભળી એને કહેવાય કે જે એને અપનાવી લે એ વાતને, એના વાચકના વાચ્યને અંતર સન્મુખ થઈને અપનાવે એને ખરેખર આત્માની વાર્તા સાંભળી કહેવામાં આવે છે. આત્માની વાત સાંભળતા જે રાગ ઉત્પન્ન થાય છે, એ રાગની પણ રુચિ છોડીને જે સાંભળતા આનંદ મૂર્તિ આત્મા હું છું પૂર્ણાનંદનો નાથ એમ અંતરમાં જેની પરિણતિ વળે છે, ઢળે છે, ઢળતી ઢળતી અનુભવ સુધી પહોંચી જાય છે, તેને ખરેખર આત્માની વાત સાંભળી એમ કહેવામાં આવે છે. વચ્ચે ક્યાંય અટકી જાય છે જીવ તો એને ખરેખર આત્માની વાત સાંભળી નથી. આમ તો તીર્થંકર ભગવાનના સમોષણમાં અનંત વાર ગયો, આત્માની વાત સાંભળી પણ તીવ્ર રૂચિપૂર્વક સાંભળી નહીં ને પ્રયોગ કરીને પ્રત્યક્ષ આત્માનો અનુભવ કર્યો નહીં, અને એમને એમ કોરો બહાર નીકળ્યો. તો સાંભળવા છતાં સાંભળવાનું જે ફળ વિતરાગ દશા પ્રગટ ન થઈ તો એણે ખરેખર સાંભળ્યું કહેવામાં આવતું નથી. એ આત્માનું વાસ્તવિક સ્વરૂપથી જે અજાણ છે, કોઈને કોઈ પ્રકારે જીવને કલ્પના કરે છે કે આ જીવ છે, આવો જીવ છે, આવો જીવ છે, આવો જીવ છે, આવો જીવ છે, એક ઇન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, ત્રણ ઇન્દ્રિય જાય, ચાર ઇન્દ્રિય જીવ, મનુષ્ય જીવ, નારકી જીવ, રાગી જીવ, દ્વેષી જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, એ ખરેખર વાસ્તવિક જીવનું સ્વરૂપ નથી. વ્યવહાર નહી, જીવને અનેક અનેક રૂપે પરુપણા કરે છે, પણ જીવ તો એક છે. જીવ એક હોવા છતાં જીવનું પ્રતિપાદન અનેક પ્રકારે છે, જીવ અનેક પ્રકારે થતો. જેમ મોક્ષ માર્ગ એક જ પ્રકારનો છે, શુદ્ધ આત્માના આશ્રય સમ્યક જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ પ્રગટ થાય, જેમાં અતિન્દ્રિય આનંદ આવે તેને નિશ્ચય મોક્ષનો માર્ગ. નિશ્ચય એટલે સત્યાર્થ, સાચો ખરો મોક્ષનો માર્ગ તો એક જ છે, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, એક નિશ્ચય ને એક વ્યવહાર. સાધકને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થતા સાથે સાથે પાંચ મહાવ્રતાદિના જે શુભ ભાવ હોય છે તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. વ્યવહાર એટલે ઉપચાર, ખરેખર તે મોક્ષનો માર્ગ નથી. નિશ્ચય બંધના માર્ગને વ્યવહાર નહીં મોક્ષનો માર્ગ કહે છે. એ જ પરિણામને, પાંચ મહાવ્રતના પરિણામને નિશ્ચય નહીં બંધનો ભાવ કહે છે, બંધનો માર્ગ કહે છે, અને એ જ પરિણામને વ્યવહાર નહીં મોક્ષનો માર્ગ કહે છે, અન્યથા કથન કરે છે. એ કથન વાસ્તવિક કરતું જ નથી. અસત્ય કથન કરે તેને વ્યવહાર કહેવામાં આવે, અને સત્ય કથા કથન કરે જેવું વસ્તુનું સ્વરૂપ હોય એને યથાર્થપણે પ્રતિપાદન કરે, અન્યથા કથન ન કરે તેને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. મોક્ષનો માર્ગ એક હોવા છતાં સાથે સહચર નિમિત્ત ગણીને ઉપચારથી પણ પાંચમા આવ્રતના ઉદયક ભાવને, જે ખરેખર બંધનું કારણ હોવા છતાં પણ ઉપચારથી મોક્ષનો માર્ગ કહેવામાં આવે. એમ જીવ તત્વ સામાન્ય શુદ્ધ આત્મા ગ્રાહક ભાવ એ અનાદિ અનંત એક રૂપે રહેલો છે, છતાં પણ વ્યવહાર નહીં આત્માને અનેક રૂપે પ્રતિપાદન કરે છે. પણ આત્મા એક પણ છોડીને કદી અનેક રૂપે થતો નથી. એવો એક શુદ્ધ અંકુરણ પરમાત્મા દ્રવ્ય શું છે એને રુચિ પૂર્વક સમજવાનો પ્રયત્ન કરતા એ સમજી શકાય છે. શુદ્ધ આત્માની વાર્તા સાંભળતા, ચિત્તની પ્રસન્નતા પૂર્વક વાર્તા સાંભળતા એ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે એ ખ્યાલમાં આવી શકે છે, અને એનો યથાર્થ નિર્ણય પણ થઈ શકે છે, અને એનો પ્રત્યક્ષ પંચમ કાળમાં આ કાળે અનુભવ પણ થઈ શકે છે. એવા આત્માનું સ્વરૂપ નવ તત્વના ભેદને, છ દ્રવ્યને જીનેન્દ્ર ભગવાને કહેલા નવ તત્વના ભેદને જાણ્યા, એમાં છુપાયેલો ભગવાન આત્મા શુદ્ધ નહીં થી બહાર કાઢવો જોઈએ, કાયદો નહીં. એ એક ગુણ રહી ગઈ, અગિયાર અંગને નવ પૂર્વ ભણ્યો, પણ એમાં કેવળ એક શુદ્ધ આત્માને એણે નવ તત્વમાંથી જુદો તારવીને અંતરદૃષ્ટિ કરીને એને લક્ષમાં લઈને દ્રષ્ટિમાં લઈને અનુભવમાં લીધો નહીં. એ ભૂલ રહી ગઈ, એક આત્મા જાણ્યો નથી, બાકી બધું જાણ્યું. અનંત કાળ ગયો પૂર્વે, અને અનંતવાર દ્રવ્યલિંગી મુનિ પણ થયો. છ દ્રવ્યને નવ તત્વને જાણ્યા, અને છ દ્રવ્ય નવ તત્વને જાણનારા આત્માને જાણ્યો, પણ ભગવાન ગ્રાહક આત્મા હું છું એમ જાણવામાં આવ્યું નહીં. શું કહ્યું ફરીને? સર્વજ્ઞ ભગવાને કહેલા છ દ્રવ્ય એનો સ્વીકાર કર્યો જ્ઞાનમાં, કે અનંત આ જીવ છે, અનંતાનંદ પુદ્ગલ પરમાણુ છે, એક ધર્માસ્તિકાય અમૂર્તિક અરૂપી પદાર્થ છે, એક ધર્મ એક અધર્મ આકાશ અનંત પ્રદેશી છે જેની માપ નથી, અને કાળો અસંખ્યાત એવા છ દ્રવ્ય ભગવાને જાતિ અપેક્ષા કયા, સંખ્યા અપેક્ષા એ અનંત પદાર્થો છે એમ જેને જાણ્યું, અને નવ તત્વના ભેદ ને પણ ભેદના લક્ષ્ય જાણ્યા, અભેદના લક્ષ્ય નવ તત્વ ને જાણ્યા નથી, ભૂતાર્થ ને નવ તત્વ ને જાણ્યા નથી. એક વાત કહું કે મને એવી એક મારી પ્રકૃતિ છે કે વચ્ચે કોઈ પ્રશ્ન ન કરે તો મને મારી પ્રકૃતિને અનુકૂળી છે, પછી જેને કઈ પ્રશ્ન કરવો હોય ચિઠ્ઠી લખીને આપે તો બીજી દિવસે હું મારી યથાશક્તિ ખુલાસો પણ કરીશ, અને બપોરે ચર્ચા પણ આજ તો છે. અત્યારે સાહેબરા પછી ચર્ચા અદિત્ય ચક્ષુ છે, ચર્ચાને બદલે અદિત્ય ચક્ષુ જે ગુરુદેવે વ્યાખ્યાન આપ્યા છે ત્રણ, એનું સ્પષ્ટીકરણ વધારે એ કઈ ગયા છે એનું આપણે ગોલન કરવાનું છે. આમ ગુરુદેવ ફરમાવી ગયા છે એનું આપણે ગોલન કરવાનું, એના વ્યાખ્યાન ઉપરની ચર્ચા. હું કહ્યું કે આ આત્માની વાત છે, અહીંયા વિકથાની સખત મનાય છે, અહીંયા બીજા આત્માની કોઈ વાત ચાલતી નથી. આ પોતાનો આત્મા પૂર્વે દ્રવ્યલિંગી મુનિ થયો, પાંચ મહાવ્રત નિરતિચાર પણે પાયા, અને નવમી ગ્રેવિક સુધી ગયો, ને 11 અંગ કંઠસ્થ કર્યા, લાખો કરોડો શ્લોક મોઢે કંઠસ્થ કર્યા, અને જીનેન્દ્ર ભગવાને કહેલા છ દ્રવ્ય ને નવ તત્વ ના ભેદ ના ભેદ ને લક્ષ્ય ભેદ ને જાણ્યા, અને છ દ્રવ્ય ના લક્ષ્ય છ દ્રવ્ય ને જાણ્યા. આત્માનું લક્ષ છોડીને શુદ્ધ આત્મા શું છે એનું અજાણપણું રાખીને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા છ દ્રવ્યની સન્મુખ થઈને અને નવ તત્વના ભેદની સન્મુખ થઈને નવ તત્વના ભેદનું અવલંબન લઈને ભેદને જાણ્યા, અને છ દ્રવ્ય ભગવાને કયા એની સન્મુખ થઈને જ્ઞેયનું અવલંબન લઈને જ્ઞેયને જાણ્યું, તો પણ એ આપણો મોક્ષ ન થયો. આપણી વાત છે આ. એક વાત, બીજી વાત, સૂક્ષ્મ વાતો શાસ્ત્રોમાં ઘણી છે, અભ્યાસીને સૂક્ષ્મ ભૂલ રહી જાય છે ભાઈ. જ્યાં સુધી પ્રત્યક્ષ આત્મ અનુભવ ન થાય ત્યાં સુધી એટલો એને જ્ઞાનમાં સ્વીકાર રાખવો જોઈએ કે હું કઈ જાણતો નથી. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, એ તો જ્ઞેય છે. કાલ આવ્યું તો 31મી ગાથામાં જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અતિ જાણે, ઇન્દ્રિય જ્ઞાન ને ગ્રેય માને છે, જ્ઞાન નથી. એમ છ દ્રવ્યની સન્મુખ થઈને આત્મા એ અનંત કાળથી ભગવાન આત્માનું અજાણપણું રાખીને એનો તિરોભાવ કરીને એને છોડીને પર પદાર્થને જાણવા અજ્ઞાન રોકાણું અજ્ઞાન છે. નવ તત્વના ભેદને ભેદનું લક્ષ્ય કરીને અભેદનો આશ્રય છોડીને અભેદ ચિદાનંદ ભગવાન આત્માનો આશ્રય અવલંબન છોડીને કેવળ નવ તત્વના ભેદની સન્મુખ રહીને જે જ્ઞેય છે જે હે છે હે તત્વની સન્મુખ થઈને હેને ઉપાદેયપણે માનીને એ અજ્ઞાની રહી ગયો. એ તો ઠીક, પણ છ દ્રવ્ય ને જાણનારા આત્માને હું જાણું છું ત્યાં સુધી આવ્યો એ પણ અજ્ઞાન ભાવમાં જાય છે. છ દ્રવ્યને હું જાણું છું શુદ્ધ આત્માને છોડીને, શુદ્ધ આત્માનું લક્ષ અનુભવ નહીં કરીને કેવળ એકાંત એકલા સર્વથા છ દ્રવ્યને જાણવામાં જ્ઞાન પ્રવૃત્તિ કરે છે, અજ્ઞાન છે. એનાથી આગળ છ દ્રવ્ય ને જાણનારા આત્માને હું જાણું છું એ પણ અજ્ઞાન છે. એનું શાસ્ત્ર જ્ઞાન, આગમ જ્ઞાન, તત્વાર સિદ્ધાંત ને સંયમ તત્વ સ્વભાવ એ અકિંચિત કર છે એમ પ્રવર્તનસારની 239 નંબરની ગાથામાં કહ્યું છે, અને એનો જ આધાર લઈને મોક્ષ માર્ગ પ્રકાશમાં 232 પાને લગભગ આ વાત રજૂ કરી છે કે ભગવાન આત્મા એને જ્ઞેયના સંબંધ વાળા જ્ઞાન ને જોયું, પણ જ્ઞેયના સંબંધ થી રહીત જ્ઞાયક ને જોયો નહીં. જ્ઞેય ને જોવાળા કોણો અને કા જ્ઞેયના સંબંધ વાળા જ્ઞાન ને જાણવાળો કોણો? જ્ઞેય સાપેક્ષ જ્ઞાન ને જાણ્યું, પણ જ્ઞેય નિરપેક્ષ જ્ઞાયક સાપેક્ષ જ્ઞાન ને એક સમય માત્ર પણ અનુભવમાં લીધો નહીં. એવા શુદ્ધાત્મા ને પુણ્ય પાપ થી ભિન્ન અને ઇન્દ્રિય જ્ઞાન થી પણ ભિન્ન, શાસ્ત્ર જ્ઞાન થી આત્મા જુદો છે. શાસ્ત્ર જ્ઞાન અને જ્ઞાયક એક ચીજ નથી. એવા જ્ઞાનાનંદ પરમાત્મા ને અતિન્દ્રિય મહાપદાર્થ ને અંતરસન્મુખ થઈ ભેદ જ્ઞાન કરીને પુણ્ય પાપ થી પણ ભિન્ન ને પુણ્ય પાપ ને જાણનારા જ્ઞાન થી પણ ભિન્ન અને ગુણગુણીના ભેદ જ્ઞાન તે આત્મા એવા વ્યવહાર થી પણ ભિન્ન, એવી અપૂર્વ વાત એ આત્માની વાર્તા કેટલી પ્રસન્નતાથી સાંભળવા લાયક છે. અહીંયા તો એમ કહ્યું, જે જીવ પ્રસન્નચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, હજી વાત તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. એમાં પદ્મનંદી આચાર્ય થઈ ગયા છે. એણે જીવનું ભવિષ્ય બાખ્યું કે જો ચિત્તની પ્રસન્નતાથી ઉમળકાથી તીવ્ર રૂચિથી જો આત્માની તે વાત સાંભળી છે તો મારા જ્ઞાનમાં એમ આવી ગયું છે કે ભાવિ નિર્વાણ ભાજન અલ્પકાળમાં તારો મોક્ષ હશે. શ્રીમદે પણ સંકિતના 3 પ્રકારમાં આપેલો પ્રકાર કયો છે? આત્મસિદ્ધિમાં 3 પ્રકાર. અહીંયા હવે એ આત્માનું ખરું સ્વરૂપ શું છે? જે છેતરાણું છે કે આત્મા આવો છે ને આત્મા આવો છે ને આત્મા રાગી છે ને આત્મા દ્વેષી છે, આત્મા એવો નથી. આત્મા કઈક જુદો છે એનાથી તું માની રહ્યો છો એવો આત્મા નથી. રાગ તો આત્મા નથી, પણ રાગી પણ આત્મા નથી. રાગ તો આત્મા નથી, પણ રાગી પણ આત્મા નથી. રાગ એટલે એક સમયની પર્યાય જે ભેદ છે આશ્રવનો, એ તો આત્મા નથી. પણ રાગ રૂપે જે પરિણમી રહ્યો છે એ રાગી પણ આત્મા નથી. એ વાત અપૂર્વ અહીંયા 11મી ગાથામાં વ્યવહાર સગળો ભૂતાર છે એમ કહીને, શુદ્ધ નહીં ભૂતાર છે ને ભૂતાર્થનો આશ્રય કરે છે તેને અવશ્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આમાં અપવાદ નથી. આ જીવેન્દ્ર ભગવાને કહેલી વાત કુંકુંડ આચાર્ય ભગવાન આદિ બધા સંતો થયા ભાવ લીધી છે. એમાં કુંકુંડ ભગવાન નું નામ ત્રીજું છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગણી મંગલમ કુંકુંડાર્યો જૈન ધર્મ. એવા એક સમર્થ આચાર્ય ભગવાન થયા જે મહાવીર ક્ષેત્રમાં સદેહે ગયા હતા 8 દિવસ ત્યાં રહ્યા હતા, અને અહીંયા આવીને મદ્રાસ થી 80 માઇલ દૂર ઉન્નુર હિલ છે ત્યાં એને એ પહાડ ઉપર ટેકરી ઉપર આ શાસ્ત્રો લખ્યા. અને એ વખતે પૂજ્ય ગુરુદેવ ની ઉપસ્થિતિ ત્યાં મહાવીર ક્ષેત્રમાં હતી, અને પૂજ્ય બહેનશ્રી ના જાતિ સ્મરણ જ્ઞાન માં આ વાત આવી છે કે અમે કુંકુંડ ભગવાન ને પ્રત્યક્ષ જોયા છે. એવા કુંકુંડ આચાર્ય ભગવાન ની વાણીનો જેનો ભેટો થાય ને કાન ઉપર આવે એ પણ મહાભાગ્યશાળી છે એમ ગુરુદેવ અવારનવાર ફરમાવતા હતા. આ વાણી તો અપૂર્વ છે. ધર્મના નામે ભારત બહુ ઠગાય છે. વાસ્તવિક ધર્મ શું છે? એ ધર્મને આશરે ધર્મ થાય, કર્મને આશરે 3 કાળમાં ધર્મ થઈ શકે નહીં. કર્મ એટલે શુભ ભાવ રૂપની જે ક્રિયા, એ કર્મ ને આશરે ધર્મ થઈ શકે નહીં. ધર્મી જ્ઞાન દર્શનમય ભગવાન જે આત્મા અનંત ગુણ નો પિંડ ભગવાન મહાપ્રભુ વિભુભ અંતરમાં વિતરાગની પ્રતિમા બિરાજમાન છે, એ વિતરાગી પ્રતિમાના દર્શન કરતા પર્યાયમાં રાગનો વ્યય ને વિતરાગ ભાવનું ઉત્પાદ થઈ જાય છે. ભગવાનના દર્શન કરે તો ધર્મ થાય, વાત સાચી. ભગવાનના દર્શન કરે જે જીવ એને ધર્મ થાય. ભગવાનના બે પ્રકાર, એક નિશ્ચય ને એક વ્યવહાર. આ વ્યવહાર પ્રતિમા ભગવાન પ્રતિમા જીન પ્રતિમા જીન સારખી સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન આપણા મંદિરમાં મહાવિજય ક્ષેત્ર થી અહીંયા પધાર્યા છે. સ્થાપના નિક્ષેપે એ વ્યવહાર ભગવાન છે, એના દર્શન કરતા એ આ પરમાત્મા કેવા છે એવું જ્ઞાન થાય છે. અરંતના દ્રવ્ય ગુણ ને પર્યાય ને જાણીને પોતાનો આત્મા પણ એના જેવો છે એમ જે જાણવા જાય અંતરમાં, ત્યાં ચેતન ચૈતન ચિત્ત વિવર્તન ના ભેદ નો અભાવ થઈને નિર્વિકલ્પ ધ્યાનમાં આવતા મૌનો નાશ થઈ જાય. એ એટલા માટે દર્શન છે, એના દર્શન કરવા જવાનું વ્યવહાર છે. વ્યવહાર ને સત્ય છે, કેમ કે આખો દિવસ ધંધામાં પડ્યો તો અને સાંજ થાય ત્યાં દર્શન કરવા આવે અને આત્માનું વિસ્મરણ થઈ ગયું તું જ્યાં પ્રતિમાજીને દેખે છે. આ હા હા વિતરાગી પ્રતિમાને ત્યાં પોતાના આત્માનું સ્મરણ થાય છે. આત્માના સ્મરણમાં એ નિમિત્ત છે. અરે પ્રભુ આપ જેવા છો એવો નિશ્ચયથી મારો આત્મા પણ એવો છે. જેમ આપનામાં મોહ રાગદેશ નથી એમ મારા સ્વભાવમાં મોહ રાગદેશનો અભાવ છે. જેમ આપ કેવળ જ્ઞાન વડે સ્વપ્નને જાણો છો એમ મારું જ્ઞાન પણ કેવળ માત્ર જ્ઞાન સ્વપ્નને જાણનારું છે પણ રાગની રચના કરનારું ને પરને કરનારું છે નહીં. એમ જાણીને અંતર્મુખ થાય તો આત્માનો અનુભવ થઈ શકે. ને આત્માના અનુભવમાં પ્રતિમાજીને નિમિત્ત કહેવામાં આવે છે. એવો શુદ્ધ આત્માનો સ્વભાવ અલૌકિક વાત 11મી ગાથામાં છે કે હવે વળી એનું મથાળું. હવે વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો. જ્ઞાન તે આત્મા એમ વ્યવહારે કહેવામાં આવે સમજાવવા માટે, પણ એને અંગીકાર ન કરવો, એ ભેદ નું લક્ષ્ય ન કરવું, એ ભેદને જ આત્મા ન માની લેવો. પણ જો તે પરમાર્થ નો કેનાર છે, પરમાર્થ નું પ્રતિપાદન કરે છે જ્ઞાન તે આત્મા, તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો, ભેદને કેમ અંગીકાર ન કરવો, તેના ઉત્તર ઉદ્દાતા કહે છે. કોઈ પણ પ્રકારનો ભેદ, એમાં ચાર પ્રકારના ભેદનો વ્યવહાર આવશે, એમાં કોઈ પણ પ્રકારના વ્યવહાર ને ઉપાદેય પણ એ માનવા યોગ્ય નથી. એ આવશે, એનો ખુલાસો પણ આપણે કરશું. ચાર પ્રકારના વ્યવહાર સર્વદા ભગવાને કયા છે, પણ વ્યવહાર શા માટે કયા છે, નિષેધ કરવા માટે કયા છે. શું કહ્યું? સર્વજ્ઞ ભગવાને નિશ્ચયની વાત પણ સર્વજ્ઞ ભગવાનના મુખથી આવી છે અને વ્યવહાર નહીંની વાત પણ સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખે આવેલી છે. એમ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં દ્વિઆશ્રિત કથન છે. બે નહીંના આશ્રય કથન કરવાની પદ્ધતિ જિનેન્દ્ર ભગવાનની છે, એક નિશ્ચય ને એક વ્યવહાર. તો કહે છે કે એ વ્યવહારનું પ્રતિપાદન શા માટે કર્યું, કે નિષેધ કરીને નિશ્ચયનું એ અનુસરણ કરવા માટે કહ્યું છે. વ્યવહાર અનુસરવા યોગ્ય નથી, જાણીને એનો નિષેધ કરવો કે આત્મા નથી, એનાથી આત્મા જુદો છે, એવું ભેદ જ્ઞાન કરવા માટે નિશ્ચય ને વ્યવહારના બે કથન છે. બંને સમાનપણે ઉપાદેય છે એટલા માટે વ્યવહાર નહીં કહેવામાં આવી નથી. ગાથા 11મી વ્યવહારો અભયથો ભયથો દેશીતો તું સૂતણયો સીધો ખલ્લું સમાયથી હવે જીવો ગાથાનો અર્થ પેલા કુંકુમ ભગવાનની પ્રાકૃત ગાથા છે એના ઉપર એક સમર્થ આચાર્ય અમરચંદ્ર આચાર્ય ત્યાં છે એમણે આજથી 2000 વર્ષ પહેલા કુંકુમ આચાર્ય થયા એમણે પ્રાકૃતમાં સમય પ્રાકૃતની રચના કરી અને એના પછી 1000 વર્ષે એક સમર્થ યોગી ધર્માત્મા આચાર્ય ભાવલિંગી સંત અમરચંદ્ર સુધી પ્રગટ થયા એણે સંસ્કૃતમાં એની ટીકા ટીકા એટલે વિસ્તાર જે છે અંદરમાં ભાવ ભર્યા છે એને ટીકા એટલે વિસ્તારથી એ આત્મખ્યાતિ નામની ટીકા છે. આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ થાય, રાગની પ્રસિદ્ધિ કરવા માટે આ ટીકા નથી. રાગ તો પ્રસિદ્ધ દરેકને અનુભવમાં છે પણ રાગથી ભિન્ન આત્માનો સ્વભાવ શું છે એની ખ્યાતિ પ્રસિદ્ધિ કરવા માટે આ શાસ્ત્ર ની ટીકા કરવામાં આવી છે. એમાં ગાથાનો અર્થ વ્યવહાર નહીં અભૂતાર છે અને શુદ્ધ નહીં ભૂતાર છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. દર્શિત સર્વજ્ઞ ભગવાન કેવળ એને શુદ્ધ કેવળ ધર્માત્મા પરમાત્માએ આ વાત કરી છે. હે આત્માઓ, તમે વ્યવહાર નહીં ના કથન ને સત્યાર્થ માનીને બેઠા છો, એ અસત્યાર્થ ના અવતાર છે અને નિશ્ચય નહીં પદાર્થ ના યથાર્થ સ્વરૂપ નું પ્રતિપાદન કરતું હોવાથી એ અપનાવાયું જ છે. જે જીવ ભૂતાર્થ નો આશ્રય કરે છે, શુદ્ધ આત્મા નો આશ્રય કરે છે, તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે અથવા સમ્યક દ્રષ્ટિ થાય છે. આમ કેમ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિ જીવને સંબોધે છે, અનાદિ અપ્રતિભૂત અજ્ઞાની પ્રાણીને ભગવાન આત્માનું ભાન નથી. દેહને આત્મા માને છે, કર્મને આત્મા માને છે, રાગને આત્મા માને છે, ઇન્દ્રિય જ્ઞાનને આત્મા માને છે, એક સમયની પર્યાયના ભેદને આત્મા માની બેઠો છે. એ કોઈ આત્મા નથી, દેહ તે આત્મા નથી, કર્મ તે આત્મા નથી, રાગ તે આત્મા નથી, એક સમયની પર્યાય એ પણ આત્મા નથી. આત્મા એનાથી ભિન્ન, અનંત ગુણથી અભિન્ન, પર્યાય માત્રથી ભિન્ન, પરિણામ નાશવાન જે સાપેક્ષ છે, બંધ મોક્ષના પરિણામથી આત્મા ભિન્ન છે. પ્રમત અપ્રમત દશાઓથી પણ આત્મા ભિન્ન છે. એવા ભિન્ન આત્માને એક સમય લક્ષમાં તો લે, જો તો ખરો તું, તને આનંદ આવશે ભાઈ. આ ભવનો અંત આવે એવી વાત છે. આ પર્યુષણ પર્વાધિરાજ ના દિવસ ધાર્મિક દિવસ છે ને, એમાં ધર્મ કેમ થાય અને કર્મ કેમ ક્ષય થાય? કર્મ નો ક્ષય અને ધર્મ નો ઉત્પાદ. કર્મ એટલે મિથ્યા દર્શન ના ચારિત્ર ના વિભાવિક ભાવ, ભાવ કર્મ એનો અભાવ અને જ્ઞાન ચેતના શુદ્ધ આત્માને પ્રગટ કરે એવા ધર્મની પ્રાપ્તિ કેમ થાય? અજ્ઞાન ચેતનાનો નાશ અને જ્ઞાન ચેતનાનો ઉત્પાદ. અજ્ઞાન ચેતના એટલે ભગવાન જ્ઞાયક આત્મા સિવાય જે રાગાદિ પુણ્ય પાપના ભાવ અન્ય છે એનામાં એમ જાણવું ચેતવું કે આ હું છું એ અજ્ઞાન ચેતના છે. એ અજ્ઞાન ચેતના ના બે ભેદ છે. કે આ રાગ તે હું છું, પછી રાગ ને હું કરું છું તે કર્મ ચેતના છે. ચંડુભાઈ ને એમ છે કે આ સભાઈ ને એને અર્થ છો, એને ઉમંગ આવ્યો, વાત થઈ છે. હા હા હા, તો છે દિવસ આ રીતે પ્રથમ પણ એવો પ્રમોદ તો આવે ને કે આ આત્મા ની વાર્તા અહિયાં 365 દિવસ ચાલે છે. સવારે ચંદુભાઈ વાંચે છે અને સાંજે આપણા ડોક્ટર ભાઈ વાંચે છે. સ્વાધ્યાય જેવો કોઈ તપ બીજો નથી. સ્વાધ્યાય કે ભેદ જ્ઞાન ની ધારા પ્રગટ થાય છે. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન એને કહેવામાં આવે. રાગ થી ધર્મ થાય એ અહીંયા કહેવામાં આવતું નથી. ધર્મ સ્થાનક માં કુલથી ધર્મ થાય એમ કહે, ધર્મ સ્થાનક નથી, પાપ સ્થાન છે. કડક લાગે તો ભલે લાગે, પણ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, જ્ઞાનીઓએ અનુભવેલી વાત છે કે કર્મ થી ધર્મ ન થાય. શુભ ભાવ કર્મ છે, બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. પાપના પરિણામ કરે એ પણ દુઃખી ને પુણ્યના પરિણામ કરે એ પણ દુઃખી, અને એકલા પુણ્યના પરિણામને જાણવામાં રોકાય એ પણ દુઃખી. એકલા પુણ્યના પરિણામને કહ્યું ને, પણ પુણ્યના પરિણામથી ભિન્ન ભગવાન આત્માને જે અંતરમાં જઈને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માને જે જાણે અનુભવે એને ભગવાન ધર્મદશા કહે છે. એવા આત્માને એને જાણ્યો નથી એક સમયમાં. અન્યથા જે વ્યવહારને અન્યથા કથન કરે છે એ આત્મા નથી, અનાત્મા છે. અનાત્માને આત્મા કહે એ વ્યવહારને એનો ધર્મ છે. શું કહ્યું છે? અનાત્મા અને એને આત્મા પરે પ્રતિપાદન કરે એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે, તે અસત્યાર્થ કથન કરે છે. અને નિશ્ચય નહી, રાગ થી ભિન્ન ચિદાનંદ આત્મા તે ખરેખર આત્મા છે, એનો આશ્રય કરવાથી ધર્મ થાય છે. કર્મ નો આશ્રય છોડ અને ધર્મી નો આશ્રય લે તો ધર્મ પ્રગટ અવશ્ય થશે. હમણાં થશે, આજ થશે, કાલ નહી. એવી અપૂર્વ વાત, આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય છે. શુદ્ધ આત્માના અનુભવ વિના ધર્મની શરૂઆત બિલકુલ કદી કોઈ કાળે થઈ શકતી નથી. શુદ્ધ આત્માના અનુભવથી ધર્મની શરૂઆત, અનુભવથી વૃદ્ધિ ને અનુભવથી પૂર્ણતા, આદિ મધ્ય અંતમાં શુદ્ધ આત્માનો અનુભવ એક જ મોક્ષનો માર્ગ છે. બાકી જોડે બધા ભાવ આવે સાધકને પણ એટલો બંધનો માર્ગ છે. એમ જાણે છે સાધક, આવી જાય છે, શુભ ભાવ હોય છે, નથી હોતું એમ નથી. પણ શુભ ભાવને હે પણ જાણે ત્યારે એને જાણેલો પ્રજ્ઞાન કર્યો કહેવાય. શુભ ભાવને ઉપાદય માને તેણે જાણેલો પ્રજ્ઞાન નથી કર્યો, આદરેલો થઈ ગયો. કોઈને એમ લાગે કે એકલી આ નિશ્ચયની વાત ગુરુદેવ પ્રમાવે છે કે નિશ્ચયની વાત એટલે સત્ય વાત અને વ્યવહારની વાત એટલે અસત્ય કથન છે. આ વ્યવહારનો નિષેધ અહીંયા, વ્યવહારનો નિષેધ કરનાર શ્વાસે જે જ્ઞાન પ્રગટ થાય છે એ વ્યવહારના વિષયને હે પણે જાણવું, એને ઉપાધિપણે ન જાણવું, એને જાણેલો કહેવામાં આવે છે. હવે ટીકા, વ્યવહાર નહીં બધોય સગળોય અભૂતાર્થ હોવાથી ત્રણેકા થવાથી નહીં. શું કહ્યું? કે વ્યવહાર નહીં જેટલું પ્રતિપાદન કરે છે એ સગળો અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, અસત્ય અર્થને પ્રગટ કરે છે અને અભૂત અર્થને પ્રગટ કરે છે. આ બધા મંત્રો છે, આ બધા મંત્રો એને ધીમે ધીમે આપણે એનો વિસ્તાર કરીએ છીએ હમણાં, કે વ્યવહાર શું ને નિશ્ચય શું. અગિયારમી ગાથા જૈન દર્શનનો પ્રાણ છે. જેને વ્યવહાર નયનો અંતરમાંથી નિષેધ આવ્યો વિકલ્પાત્મક ભૂમિકામાં, પણ અને વિકલ્પાત્મક ભૂમિકામાં નિશ્ચયના પક્ષ દ્વારા વ્યવહારનો નિષેધ વિકલ્પાત્મક ભૂમિકામાં આવશે, એનો અલ્પકાળમાં મુક્ત થશે. પણ જેને વ્યવહાર નહીનો અંતરમાં નિષેધ નથી આવતો, એનો મોક્ષ થાય કે ન થાય કોણ જાણે, ભગવાન જાણે. એ છે કે આત્મા રાગી છે, રાગ આત્મામાં થાય છે. રેવા દે ભાઈ, રેવા દે, હવે રેવા દે. તારો કાળ પાકી ગયો છે, તું સમયસર ની સન્મુખ આવી ગયો. નિમિત્તપણે સમયસર શાસ્ત્ર ની સન્મુખ આવ્યો, એના ઉપરથી એમ લાગે છે કે સમયસર શુદ્ધાત્મા ની સન્મુખ થઈ જશે. ચિદાનંદ ભગવાન આત્મામાં જ્ઞાન આનંદ ગુણથી ભરેલો છે. આત્મામાં રાગ દ્વેષ મોહ નથી, રાગ દ્વેષ મોહથી ભિન્ન તત્વ આત્મ તત્વ રહેલું છે. એને એક નમાન, એ બે તત્વને જુદા જુદા માન. વ્યવહાર નહીં બધો એ ભૂતાર્થ. હવે એના ચાર પ્રકાર છે વ્યવહાર નહીં ના. વ્યવહાર નહીં અન્યથા અસત્ય કથન કરે છે. આ વ્યવહાર નહીં નો પક્ષ છૂટે છે, વ્યવહાર નહીં રહી જાય છે. વ્યવહાર નહીં નો પક્ષ છોડવાની વાત છે. પહેલા પ્રથમ એ છે કે બુદ્ધિપૂર્વક જે રાગ પોતાના જ્ઞાનમાં જણાય, ક્રોધમાન માયા લોભ, એને આત્મા કેવો, તે અસદભૂત વ્યવહાર છે. ખરેખર રાગ દ્વેષ મોહ એ આત્મામાં નથી, છતાં એને આત્મામાં થાપવો, આત્મામાં થાય છે ને આત્મામાં છે એમ જાણવું ને એમ કેવું અસદભૂત છે, જૂઠી વાત છે એમ છે નહીં. આ જરાક વાત એવી છે કે પોતાની જે માન્યતા છે એને ડિપોઝિટ રાખીને એક બીજી વાત સાંભળવા જેવી છે, પછી સાંભળીને અપનાવવી ના અપનાવવી એ પછી રાખજે. પણ તે વાત જે એક જ ભક્ત આત્માની વાત એ સાંભળી નથી, એ મને સંભળાવવાનો ભાવ કહેવાનો ભાવ આ થઈ ગયો છે. તું તારો અભિપ્રાય બાજુ પર રાખીને નવી વાત સાંભળ કે ભગવાન જ્ઞાયક તત્વ એ જ્ઞાયક સામાન્ય તત્વ, એમાં રાગ ન હોવા છતાં વ્યવહાર નહીં કહે છે કે આત્મામાં રાગ છે, આત્મા રાગી છે. કે આ ક્રોધમાન માયા લોભના પરિણામ બુદ્ધિપૂર્વક જાણવામાં આવ્યા, એને ભગવાન કહે છે અસદભૂત વ્યવહાર છે. અસદભૂત વ્યવહારના ચાર પ્રકાર પડે છે, એમાં અસદભૂતના બે ને સદભૂતના બે. અસદભૂત એટલે આત્મામાં ન હોવા છતાં એ આત્મા ના ભાવો છે એમ કેવું તે જૂઠું કથન છે. રાગ આત્માનો નથી, આત્માનો થઈ શકતો નથી. એ અસદભૂત ઉપચરિત અસદભૂત વ્યવહાર છો. બુદ્ધિપૂર્વક રાગ જાણવામાં આવ્યો, અસદભૂત એટલે આત્મામાં નથી, આત્માનો નથી, છતાં આત્માનો કેવો અસદભૂત છે. અને ઉચ્ચરિત કેમ કે એના જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે માટે ઉચ્ચરિત. અને વ્યવહાર પરાશ્રિત છે રાગ, માટે તેને વ્યવહાર કહેવામાં આવે છે અસદભૂત ઉચ્ચરિત વ્યવહાર. બીજો એક અસદભૂત વ્યવહાર જૂઠો વ્યવહાર. બે જૂઠા વ્યવહાર ને બે સાચા વ્યવહાર, પણ વ્યવહાર અબુદ્ધિપૂર્વક રાગ પોતાના જ્ઞાન માં પકડાતો નથી એવો એક રાગ થાય એને પરમાત્મા, એ રાગ આત્મામાં થાય છે, આત્માનો છે એમ જે કથન કરે છે એ જૂઠું કથન કરે છે, એ સાચું કથન નથી. એ અસદભૂત એટલે આત્મામાં એ ન હોવા છતાં આત્મામાં થાપે છે, માટે અસદભૂત અણુપચરિત એના ખ્યાલમાં નથી આવતો, માટે અણુપચરિત પરાચિત છે, માટે તેને વ્યવહાર. એમ બે પ્રકારના વ્યવહાર, બુદ્ધિપૂર્વક રાગ અને અબુદ્ધિપૂર્વક રાગ. જે આત્માની ચીજ નથી, આત્માની સાથે મળતો ભાવ નથી, અણમળતો ભાવ છે, એવા આશ્રવને વ્યવહાર નહીં આત્મા કહે છે. એ આત્મા નથી, આશ્રવ તત્વ છે. આગળ વધીને જોવામાં આવે તો એ પુદ્ગલ ના પરિણામ છે, જીવના પરિણામ નથી. એટલે અજીવને જીવ કહે છે, આશ્રવને જીવ કહે છે, ખોટું કથન કરે છે, જૂઠું કથન કરે છે. આશ્રવ તે જીવ નથી ને જીવ તે આશ્રવ નથી. જીવ જીવમય છે ને આશ્રવ આશ્રવમય છે. જીવ અને આશ્રવ બે ચીજ જુદી છે. એકની સત્તામાં બીજાની સત્તાનો અભાવ છે. પ્રમાણ જ્ઞાન થી જોવામાં આવે, પ્રમાણ જ્ઞાન કથન કરે ત્યારે એમ કહે કે આત્મામાં રાગ થાય છે, આત્મા રાગી છે, પણ એ પ્રમાણ પણ વ્યવહાર છે, એ પણ આશ્રય કરવા યોગ્ય નથી. વ્યવહાર નહીં, વ્યવહાર સત્યાર છે, પણ નિશ્ચય નહીં અસત્યાર છે એમ સમજવું જોઈએ. કે જીવની પર્યાયમાં રાગ થતો જ નથી એમ નથી. જીવની પર્યાયમાં રાગ ન થતો હોય તો સંસાર સિદ્ધ થતો નથી. પણ એ જીવની પર્યાયમાં રાગ થવા છતાં જીવ તત્વમાં રાગનો અભાવ છે, જીવમાં રાગ નથી. જીવની બહિર્મુખ પરિણતિમાં રાગ બહુ થાય છે. એટલે વ્યવહાર નીતિ જોવામાં આવે તો વ્યવહાર સત્યાર્થ ને ભૂતાર્થ જાણવા માટે છે, જાણવા માટે. જ્યાં સુધી ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાની પ્રાણી ને પર્યાયમાં રાગ દ્વેષ મોહના ભાવ છે, પણ એ પર્યાયમાં રાગ દ્વેષ મોહના ભાવ છે એને વ્યવહાર નહીં પર્યાયમાં છે એમ નથી કહેતી, પણ જીવમાં છે એમ કહે છે, માટે જૂઠું કથન કરે છે. પર્યાયમાં છે એવું જ્ઞાન કોને હોય કે દ્રવ્યમાં રાગ નથી એવું જે જ્ઞાન જેને છે એ એમ જાણે છે કે પર્યાયમાં તમારા રાગ છે, મારામાં રાગ નથી, તો ભેદ જ્ઞાન થઈ ગયું. પણ પર્યાયમાં રાગ દેખીને એ રાગને જીવમાં ખતવી દેવો એ મિથ્યાત્વના જ્ઞાન છે, એ જ્ઞાનમય પરમાત્માને રાગની હારે ખીચડો કરવો, એકમેક જાણવું, એકત્વ કરવું, બે તત્વને એક માનવા એ અજ્ઞાન છે. બેને બે જાણવા, બેને બે જાણીને એકમાં ઢળી જવું તે સમજ્ઞાન છે. આ અપૂર્વ વાત છે. કુંકુંદ આચાર્ય ભગવાન કહે છે કે તે સાંભળી નથી ને એવી વાત હું તને કહીશ, તે સાંભળી નથી, પરિચય કર્યો નથી, અનુભવ કર્યો નથી કે આ રાગ દ્વેષ તો આત્મામાં થાય છે અને એનું ફળ તો હું દુઃખ ભોગવું છું, એ ભાઈ વ્યવહાર નહીં કથન છે. નિશ્ચય નહીં થી આત્માનું સ્વરૂપ કઈક જુદું છે. આત્મા દુઃખને ભોગવતો નથી, એ આત્મા છે. એવા આત્માને તું જાણ કે પણ સંસારી જીવમાં તો દુઃખ ભોગવે ને ભાઈ, તું સાંભળ બાપુ. હઠ ન કર, હઠ ન કર અત્યારે, હટજા ગિરનાર આવે છે ને ભાઈ, બાબુ હટ તજો ગીર કાવે છે, શું કે છે? બાબુ હઠ તજો મત જા ગિરનાર એમ કે છે. એમ વલકારો જરા પણ વલકારો. અહીંયા કુંકુંદ આચાર્ય ભગવાન કે છે કે હવે હઠ તજી દે, મારામાં રાગ થાય છે, છોડી દે ગઠ્ઠી. જૂઠી વાત છે. ભગવાન આત્મા જ્ઞાનમય આત્મા છે, એમાં રાગ થાય છે તું રાગ ને ન જો. આત્મા જ્ઞાનમય છે એમ જોતા જ્ઞાન થાય છે એમ તને પ્રગટ અનુભવમાં આવી જશે. હવે હઠ છોડી દે, રાગી જીવ છે ને મિથ્યા દ્રષ્ટિ જીવ છે, હઠ છોડી દે. આત્મા જ્ઞાન ને આનંદ નો કુંજ છે એવા સ્વભાવની દ્રષ્ટિ કરતા પછી પર્યાયમાં જોઈશ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ પ્રગટ થશે. દ્રવ્ય નું અવલંબન લઈને પરિણામ ને જો, દ્રવ્ય નું અવલંબન છોડીને તું પર્યાય ને જોઈ રહ્યો છો. ત્યાં સુધી તને તારી દશામાં મિથ્યા પરાગ થાય છે એમ પર્યાય દ્રષ્ટિથી ભાસે છે. દ્રવ્ય દ્રષ્ટિથી સ્વરૂપ અલૌકિક જુદું છે. એક વખત દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કર, તારા ભવનો અંત આવી જશે. એવા ભેદ જ્ઞાનના મંત્રથી આત્માનો અનુભવ કરવો, તેને પર્યુષણ કરવા ધીરાજ કહેવામાં